जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानतिमिरांधानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः वीराकुक्षीरत्नं शान्तचित्तर्वा
रविवार तारीख 26 मार्च 2006 वचनामृत क्रमशः पत्र स्वाध्याय पत्रांक 439 मुंबई चैत्र सुद छठ गुरुवार 1949 समता रमता उरजता ए पद वगैरह पद जे जीव लक्षणना लख्या हता तेनो विशेष अर्थ लखी पत्र एक दिवस पांच थया मोरबी रवाने कर्यो छे जे मोरबी गए प्राप्त थवो संभव छे। उपाधिनो जोग विशेष रहे छे। जेम जेम निवृत्तिना जोगनी विशेष इच्छा थई आवे छे तेम तेम उपाधिनी प्राप्तिनो जोग विशेष देखाय छे। चारे बाजूथी उपाधिनो भीड़ो छे। कोई एवी बाजू अत्यारे जणाती नथी के अत्यारे ज एमांथी छूटी चाल्या जवू होय तो कोईनो अपराध कर्यो न गणाय। छूटवा जता कोईना मुख्य अपराधमां आवी जवानो स्पष्ट संभव देखाय छे अने आ वर्तमान अवस्था उपाधि रहितपणाने अत्यंत योग्य छे। प्रारब्धनी व्यवस्था एवी प्रबंध करी हशे। लिखितन रायचंदना प्रणाम। पूज्य सौभाग भाई ऊपरना पत्र छे। समता रमता उरेकताना ए जीव लक्षणनो विशेष अर्थवाड़ा पत्रनो स्वाध्याय आपणे पूरो कर्यो छे। 438 पत्रनो कृपाळु देवे ए अर्थ जणાવીને પોતાની અંતરંગ દશાનું દર્શન કરાવ્યું છે। उपाधिनो जोग विशेष रहे छे। जेम जेम निवृत्तिना जोगनी विशेष इच्छा थई आवे छे तेम तेम उपाधिनी प्राप्तिनो जोग विशेष देखाय छे। ज्यारे जीव सत्य पुरुषार्थ करे अने कर्मनी निवृत्तिनी कर्मनी निर्जराणी श्रेणी मांडे त्यारे जेम जेम निवृत्तिना जोगनी इच्छा थती जाए तेम तेम उपाधिनी प्राप्तिनो जोग विशेष देखाय छे। निवृत्त थवानो प्रयत्न करे जेम जेम एमांथी खसवा माटे प्रयत्न करे तेम तेम उपाधिनी प्राप्तिना जोगो एवा संयोगो वधारे ने वधारे जोवा मळता जाय। एक उदीर्णानो भाव एवो होय छे के उदित कर्मोने हवे समाप्त करवा छे नवा बांधवा नथी। आ हिसाब हवे पूरो करवो छे अने परिभ्रमण नो हिसाब हवे ज्यारे पूरो करवो छे त्यारे आवेला कर्मो वेदी लेवा अने एनो क्षय करवो નવા ન બંધાય એનો લક્ષ કરવો. જીવનો પુરુષાર્થ આ દિશામાં ચાલે છે ત્યારે કર્મની નિર્જરાની જે શ્રેણી છે એની સ્પીડ વધી જાય છે, ગતિ ખૂબ વધે છે, અને વધતી ગતિના કારણે પુરુષાર્થ શરૂ થયો છે તો જે કંઈ તે સમયે વિધવા યોગ્ય કર્મ છે એ પણ ત્યારે ઉદયની અંદર આવતા જણાય. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું કે કર્મો ઉતાવળે વેધવા માટે આવી રહ્યા છે. જ્યારે આત્મા જાગે છે, મુક્તિની તાલાવેલી લાગે છે, ત્યાર પછી એ છૂટવાનો ક્રમ તો જેને આપણે ભૂમિતિનો રેશિયો કહીએ છીએ એ પ્રકારનો ચાલે છે. એમાં એકને એક બેનો હિસાબ હોતો નથી, જેમ કર્મ કંઈ ગણી ગણીને છોડવાના નથી. પછી તો ગોટા વાળે એક સાથે, અને એક સાથે બધા છૂટતા જાય એને અનંત કર્મોની ક્રોડ શબ્દ જૈન દર્શામાં વાપર્યો છે. કર્મોની ક્રોડો ખપતી જાય, અજ્ઞાન દશામાં એક એક કર્મ ખપતું જાય, અને એ કર્મનો કાળ એવો હોય કે જીવનો અંદર રાગ ભાવ હોય, તન્મય ભાવ હોય, તદાકાર ભાવ હોય, એટલે ઉલટાને એનો સ્થિતિ લંબાતી જાય. પરંતુ જ્યારે છૂટવું જ છે ત્યારે એ કર્મને જીવ તરફથી વિભાવ ભાવનું પોષણ મળતું જ નથી, અને એ પોષણ ન મળવાને કારણે કર્મો ખરી પડવાની જે એની ગતિ છે એ અસંખ્ય ગુણી વધતી જાય છે. અને તે સમયે બાકીના જે કર્મો છે એ સત્તામાં રહેલા છે, અને આજની સ્થિતિની અંદર એ ઉદયમાં આવે તો ખપી જાય એમ છે, તો એવા કર્મોનું સંયોગો ઊભા થતા જાય છે. જે છૂટવા માટે જીવે છે તે પ્રાય બંધનમાં આવી શકતો નથી. પરમાર્થ માર્ગના કેટલાક અગમ નિગમના રહસ્યો છે, અને રહસ્યો એ છે કે જો તારે હિસાબ ચૂકવવો જ છે તો પછી જેના જેના બાકી હોય આવી જાવ, પેઢી ખોલી જ છે દેવું ચૂકવવાની. આત્મજાગૃતિ છે, ઉપયોગની એકાગ્રતા છે, મુક્તિનો દ્રઢ સંકલ્પ છે, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ, એવી પ્રકારનો જેને છૂટવાની દ્રઢ ઈચ્છા છે એને હવે ગમે તે ઉપાય કરીને પણ છૂટવું છે. અને છૂટવું છે એ ભાવ એટલા માટે છે કે જે બંધન છે એ પોતાએ પોતાની અજ્ઞાન દશામાં ઊભું કરેલું છે, એટલે એ બંધનથી પોતાએ જ નિવૃત્ત થવાનું છે, કોઈ અન્ય એને નિવૃત્ત કરી શકે નહીં. અને એમાં જે પ્રકારે એ કર્મને ભોગવી લેવાય, વિપાક ઉદય કે પ્રદેશ ઉદય, એ કર્મો સાથેનો હિસાબ તો એણે જ પૂરો કરવાનો, એનું ખાતું એણે જ બંધ કરવાનું છે, અન્ય કોઈએ નહીં. અને જો ખાતું બંધ કરવું હોય તો જેમ કહે છે કે કોઈ પાસે અઢળક ધન સંપત્તિ આવ્યા પછી એ જાહેર કરે કે હવે જેનું જેનું કંઈ પણ માગણું હોય અમારી સાત પેઢીમાં એ બધાએ પોતાના હિસાબો લઈને આવી જાય, અમારે ચૂકવી દેવું છે, કોઈની એક પાઈ પણ બાકી રાખવી નથી. એમ આ જીવની અંદર જ્યારે પુરુષાર્થ જાગે છે, આવી જાગૃતિ આવે છે, એને સકામ નિર્જરાનો ક્રમ કહે છે. અને તે સમયે એ નિવૃત્તિની વિશેષ ને વિશેષ ઈચ્છા થતી જાય, અને એને એવું દેખાય કે જેમ જેમ હું નિવૃત્ત થવાનો પ્રયત્ન કરું છું તેમ તેમ પ્રવૃત્તિના જોગો વધતા જાય છે. એ પ્રવૃત્તિના જોગો વધે છે એટલે કોઈના આપેલા વધે છે, કોઈ મોકલે છે, અન્યના છે તો કે ના છે તો પોતાના જ છે. પોતાના કર્મો જે સત્તામાં હતા એ કર્મો અત્યારે ઉડી ઉડીને હવે ઉદયમાં આવી રહ્યા છે, અને આ નિર્જરાનો ક્રમ આ રીતે શ્રેણીના ક્રમે ચાલ્યો જાય છે. તો ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. કૃપાળુદેવે આ વાતને સ્વવૃત્તાંત કાવ્યમાં લખી કે ત્યાં આવ્યો રે ઉદય કારમો રે. જેમ જેમ તે હડસે લીએ તેમ તેમાં વધે ન ઘટે રંચે. અરે અમે તો જેમ જેમ એને હડસે લઈએ છીએ તેમ તેમ આ તો વધતો જાય છે અને જરા પણ ખસતું નથી, એ કંઈ ઓછું નથી થતું. તો સત્તામાં રહેલા કર્મોનું આ તંત્ર કેટલું બધું વ્યવસ્થિત છે, એટલું વ્યવસ્થિત તંત્ર છે કે જીવ જ્યારે કર્મને ખપાવવાનો ભોગવવાનો પુરુષાર્થ કરે, વિદારવાનો કર્મને વિદારવાનો પુરુષાર્થ છે, ત્યારે અનંત જન્મોના કર્મો પણ એ ખરી પડે છે, આવતા જાય છે, સમાપ્ત થતા જાય છે, એનો હિસાબ આવી રીતે ચૂકવાય. સાહેબ અજ્ઞાનમાં અનંતકાળ ગયો માટે હવે અનંતકાળ જશે, એનાથી મુક્ત થવામાં અનંતકાળ જશે, આવો એક પ્રશ્ન કૃપાળુ દેવને પૂછાયો છે અને એમણે 511 પત્રમાં કહ્યું છે કે ના ભાઈ, મેં એક મોહનીય કર્મ બાંધ્યું એ 70 કોડાકોડીનું પ્રમાણ છે, એવું ઉત્કૃષ્ટ ભાવે માઠા ભાવે અજ્ઞાન પરિણામે મોહ પરિણામે પ્રમાદવશ બાંધ્યું, બંધ પડ્યો, ઉત્કૃષ્ટ બંધ પડ્યો, જરાય નબળો નહીં, તો હવે મારે 70 કોડાકોડી સુધી ભોગવવું પડશે. જીવ અનંત કર્મ બાંધે છે તો અનંત કાળ સુધી ભોગવવા પડે તે રીતે બાંધે છે? તો કે ના, આયુષ્ય તો એક ભવનું જ બંધાય છે, પ્રત્યેક ભવની અંદર પ્રત્યેક બીજા જન્મની અંદર આ બધા જ કર્મનો હિસાબ થઈ શકે એવા અવકાશ સાથે બંધની વ્યવસ્થા શ્રીજીને કહી છે. એટ એવરી બર્થ એ ફૂલ ઓપોર્ચ્યુનિટી, પૂરેપૂરી તક છે, પૂરેપૂરો અવકાશ છે કે ગત અનંત જન્મના કર્મનો હિસાબ ચૂકવવો હોય તો ચૂકવી શકાય છે, જો આયુનો બંધ બીજો ન પડ્યો હોય તો, અને પડ્યો હોય તો એકનો જ પડે, એક જ ભવનો બંધ પડે, કઈ અનંત ભવનો બંધ પડે નહીં. એથી કરીને જીવ અધિકમાં અધિક ત્રીજે ભવે તો મોક્ષે જાય જાયને, એને આપણે ત્યાં ક્ષાયિક સંકિતની વ્યાખ્યામાં લીધું છે. આવું સામર્થ્ય ક્ષાયિક સંકિતની છે કે તદભવે અથવા અધિકમાં અધિક ત્રીજે ભવે એ જીવ અવશ્ય મોક્ષને પામે. સાહેબ એના કર્મો કેટલા હતા? તો કે કર્મો ગમે તેટલા હોય, ગમે તેટલા કર્મો હોય, અનંત કાળના હોય, વિવિધ પ્રકારની પ્રકૃતિના હોય, એનો બંધ પણ ઉત્કૃષ્ટ મધ્યમ જઘન્ય જે પડ્યો હોય તે, એનો હિસાબ કરવા જાવ તો કોડાકોડીની અંદર આવે હિસાબ, એટલા વર્ષો સુધી એનો બંધ છે, એનું ગણિત એ છે. બંધનું ગણિતમાં વર્ષો છે, છૂટવાના ગણિતમાં પળ છે, છૂટવાના ગણિતમાં પળ છે. અને બંધનું ગણિત તો કે આ બાંધ્યું, કેટલું બાંધ્યું? તો કે જઘન્ય આટલું, મધ્યમ આટલું, ઉત્કૃષ્ટ આટલું, આ બધાની અંદર ઉત્કૃષ્ટ અને બધાના હિસાબ કરવા બેસે તો સમયે સમયે અનંત કર્મો બાંધ્યા છે અને એ સાતેય પ્રકૃતિના કર્મો છે, એ કેટલા કર્મો હશે? અને એ કર્મોનો બંધની વ્યવસ્થાનો જો વિચાર કરવા બેસે, ગણિતમાં લખે કોઈ, તો કેટલો હિસાબ થાય એનો? તો કે અનંત જન્મો સુધી ન ખૂટે એવા કર્મો છે, તો અનંત જન્મ ધારણ કરવા પડે સાહેબ? આ બંધનો હિસાબ છે, છૂટવાનો હિસાબ પડનો છે. આત્માના ઉપયોગની એક પડની જાગૃતિની તાકાત, માત્ર એનો જ્ઞાન સ્વભાવી ઉપયોગ, કેવળ જ્ઞાનમાં જ જો રથ હોય, ધ્યાનમાં જ જો રથ હોય, કેવળ શુદ્ધ ચિદરૂપના ધ્યાનની અંદર એક સમય પણ એની સ્થિરતા થાય તો અનંત કર્મોનો એ ગોટો વાળી દે. એટલે એક અજ્ઞાની કરોડો વર્ષ સુધી જપ તપ આદિ કરીને જે કર્મો ખેડવી ન શકે, એવી જ્ઞાનીના ધ્યાનની એક પળમાં આવી અનંત કર્મોની કરોડો ખાપી જાય છે. તો આ જીવનું સામર્થ્ય શું છે? આત્માનું સામર્થ્ય શું છે? આ ચેતનનું સામર્થ્ય શું છે? કર્મની પાસે શક્તિ છે, અમાપ છે, અચિંત્ય છે, અને એ ગણિતના આધાર ઉપર છે. કારણ કે જડ છે, કર્મ છે એ જડ છે, પૂદગલ પરમાણુના હિસાબથી બંધાયેલા છે, એટલે એનો હિસાબ પાકો છે. પરંતુ ચૈતન્ય છે, એની શક્તિ અનંતથી વર્ષાય ગણાયેલી છે. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત વીર્ય છે. જીવનું વીર્ય કેટલું? બેતારમ કર્મ ભૂભૃતા, કર્મોના પહાડના પહાડને ચૂરે ચૂરા કરી નાખે આટલી તાકાત જીવના આ વીર્ય ગુણમાં છે. જો જ્ઞાન ગુણ જાગે તો વીર્ય ગુણની દિશા બદલાઈ જાય. અત્યાર સુધી એ સાતમી નરકના કર્મના દળિયા બાંધતો જીવ, એ પણ કઈ જીવું તેવું પરાક્રમ નથી, પણ અજ્ઞાનજન્ય છે. આ કાળના જીવો તો અત્યારે સાતમી નરકનું આયુષ્ય બાંધી શકે નહીં, કેમ કે એ માટે જે એને માઠા ભાવ કરવા જોઈએ એ કરવાનું સામર્થ્ય નથી. તો આ જીવનું અચિંત્ય સામર્થ્ય છે. જ્ઞાન ગુણ જાગે તો બાકીના બધા ગુણોનું પરિણમન સવડું થઈ જાય. એક દર્શન અને જ્ઞાન ગુણા બે. દર્શન ગુણથી જ્ઞાન ગુણની પર્યાય એ વિપરીત હોય એ સદ્ધ થઈ જાય. આવો કર્મનો હિસાબ છે. એટલે આપણા જીવનમાં આવી ઘટના ન ઘટે અને આપણને આ લક્ષમાં ન આવે. પરંતુ કૃપાળુ દેવ તો જ્ઞાની પુરુષ હતા. કૃપાળુ દેવ લખે છે કે અમે તો નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. અમે તો જેમ છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ અમને રોકી રાખનાર પરિબળ ઘણા છે, બાંધનાર નહીં. એને એક પણ કર્મનો ઉદય હવે નવીન કર્મ બંધ કરાવી શકે એમ નથી. હવે તો જે કર્મો આવે છે તે હંમેશને માટે ક્ષય થવા માટે આવે છે, નિવૃત્ત થવા માટે આવે છે. કોઈ નવા જન્માવતા નથી. આપણને તો એક સંયોગનો ઉદય થાય તો 10 કર્મો નવા જન્માવી દે, કારણ કે જીવ કસાય ભાવે એ ઉદયમાં જોડાયેલો છે. એ ઉદયની અનુકૂળતા પ્રતિકૂળતાને એ રાગ અને દ્વેષથી મૂલવે છે અને એની સાથે જોડાય છે. ભાવધારાએ એ ઉદયમસ્થ થઈ ગયો છે. એના એની ભાવ છે એ ઔદયિક ભાવ છે. ઔદયિક ભાવ એટલે જરાક પવનની લેરખી આવી તો ખુશખુશાલ થઈ ગયો અને જરાક તાપ થયો તો આકરો ફાકરો થઈ ગયો. આકુળતા અને વ્યાકુળતા આ તો સમયે સમયે છે, સંયોગોને આધીન. અને સંયોગો પરિવર્તિત છે, સમયે સમયે સંયોગોમાં પરિવર્તન થયા જ કરે છે. અને આ જીવ એની સાથે ભાવથી જોડાયેલો છે, આ એનું અજ્ઞાન છે. ચારે બાજુથી ઉપાધિનો ભેળો છે. આ ઉપાધિ અમને છે એ ચારે બાજુથી, કોઈ બાજુ એવી નથી કે જે બાજુથી અમે નીકળી જઈએ. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે. અને આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. એ વિચાર એ કરે છે કે અત્યારે તો ઉપાધિનો ભીડો એવો છે કે અમે કોઈ બાજુ એવી જણાતી નથી કે અમે એમાંથી જો નીકળી જઈએ, ઉપાધિથી દૂર થઈ જઈએ તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ છે. આ જ્ઞાનીની દશાનું લક્ષણ છે. અજ્ઞાની આમાં એની મતિ કલ્પના જ કર્યા કરે, બીજું કંઈ ન થાય એનાથી. એ જાતે હામે ચાલીને કીધા જ કરે કે મારે તો કઈ છૂટકો જ નથી. એની જ્ઞાન દશાનું એનું સ્ટેટમેન્ટ નથી. અજ્ઞાનની અવસ્થા છે. મારે તો આ કર્યા સિવાય હજારો પાપ કરતો જાય ને પાછો કહેતા જાય કે પોતે ધર્માત્મા હોય ને અને જાણે લોક કલ્યાણ કરવા જ આ ધરતી ઉપર પેદા થયો હોય, એમ એની ભાષા, એનું વર્તન, એની વાણી. આ જ્ઞાનીમાં ને અજ્ઞાનીમાં આટલો ફરક છે. જ્ઞાની પુરુષ જેની સાથેના સંબંધો બંધાયા છે, જેના ખાતા ખુલી ગયા છે, એનું એ જાણપણું છે એની પાસે. એ જ્ઞાનમાં એ પ્રકાશ છે કે મારે આ જીવ સાથેનો સંબંધોનું ઋણ હવે એનાથી ઋણથી મુક્ત થવાનું છે. એ નહીં થાય તો એ અપરાધ છે. પૂર્વે જે અજ્ઞાન ભાવે જે એની સાથેના કર્મો કર્યા છે એનું હવે ચૂકવવું છે, આ ભોગવવું જ પડશે, અને એથી કરીને હું ભાગી જઈશ, એ માર્ગ નથી. કાનમાં ખીલા ઠોકાય અને જ્ઞાની ભગવંતના જ્ઞાનની અંદર કયો ભાવ વેદાય કે પૂર્વે ભાવની અંદર એના કાનમાં શિશુ રેડાવાની જે કૃત્ય મેં કર્યું હતું તેનું આ પરિણામ અત્યારે એ કર્મ ઉદયમાં આવ્યો છે. અત્યારે ભાગી જવાનો પ્રયત્ન કરીશું તો તાકાત તો છે ભાગી છૂટવાની, પણ અપરાધ થશે. જ્ઞાની કોઈ જીવોનો અપરાધ સ્વીકારે નહીં, પણ સૌથી ઋણ મુક્તિ ઈચ્છે. સંસારના પરિભ્રમણનો એક બીજો સિદ્ધાંત એ ઋણાનુબંધનો છે. જગતના જીવો સાથેના સંબંધો ઋણાનુબંધ જ હોય છે. આપણને પ્રાપ્ત સંયોગો એ જ આપણું જગત, અપ્રાપ્ત સંયોગ હેરે આપણે શું લેવા દેવા છે એ આપણને ક્યાં નડે છે. જગત તો અનંત પ્રકારે છે, અનંત દ્રવ્યો છે, અનંત પદાર્થો છે, અનંત જીવો છે. આપણને કેટલો નિસ્બત છે પ્રાપ્ત સંયોગો સાથે. પ્રાપ્ત સંયોગોને આધીન જે સંબંધ છે તે સંબંધની અંદરનો વિચાર આ જ્ઞાની કરે છે કે આમાં મારે ઋણ મુક્તિ કરવી પડશે. જ્ઞાન દશામાં એ દેખાય છે કે કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે. એટલે મારી કોઈ પોતાની વ્યક્તિગત ઈચ્છા નથી, રાગ નથી, દ્વેષ નથી, સ્પૃહા નથી. જ્ઞાનીને તો ઈચ્છા અનિચ્છા જેવું હોતું નથી. એ તો કહે છે જ્ઞાની તો સંભાવમાં હોય છે, ઉદાસીન હોય છે. આવી ઉદાસીનતા છતાં જે સંબંધની અંદરથી એને પસાર થવું પડે છે માત્ર મુક્તિ માટે, આખી ઉપસર્ગની કથાઓ જે છે એ ઋણ મુક્તિની કથાઓ છે. બંધાયેલા કર્મો એમાંથી છૂટવાનો એ જબરજસ્ત પુરુષાર્થનો અધ્યાય છે આખો. જે જે જ્ઞાનીઓના જીવનની અંદર આવા પરિષય અને ઉપસર્ગ આવ્યા અને જેને જ્ઞાતા કથાઓની અંદર આચાર્ય ભગવંતોએ એને ગ્રંથિત કર્યા છે, આ બધા જ પ્રસંગો, બાકી તો અનંતા જીવોના અનંત પ્રયાસો થયા છે અને અનેકને અનેક આપત્તિ આવી છે, એ બધા કંઈ ધર્મકથાની અંદર નથી. કારણ કે એને જ્ઞાન સાથે સંબંધ નથી. એવા તો કંઈક ને કોઈ આને મારી નાખો ને કોઈ આને મારી નાખો, એ તો બધી અજ્ઞાનની રમત ચાલ્યા જ કરે છે અનંત કાળ સુધી અનંત જીવોમાં. એ અજ્ઞાનની રમતની વાત નથી. અહીંયા તો પૂર્ણ સામર્થ્ય છે, જ્ઞાન છે, અને તે સમયે આ કર્મનો હિસાબ ચૂકવવો પડે એવો છે, અને એ હિસાબ દેવેન્દ્ર, નાગેન્દ્ર, શક્રેન્દ્ર કે જિનેન્દ્રને પણ છોડતા નથી, એ વાતને સમજવાની છે. અને કેવળ જ્ઞાન દશામાં જ આ વાતને આપણે સંભાવી શકાય, અથવા આવા પરમ જ્ઞાનીની ભક્તિ હોય તો એના અંતર આશયને આપણે પકડી શકીએ. એ શું કામ સંસારમાં રહ્યા એ આપણે આપણી બુદ્ધિથી, તર્કથી અને વિતંડા વાદથી ચર્ચા કરવા બેસીએ, એનો જવાબ મળે કોઈ દિવસ? અને તું શું કામ રહ્યો, આપણે શું કામ રહ્યા? તો આપણે તો જાણી જગતનું કલ્યાણ કરવા જ અવતાર્યા છે. આનું શું થશે ને, આનું શું થશે ને, ભાઈનું શું થશે ને, બેનનું શું થશે ને, ઓલાનું શું થશે, આનું કોણ જોશે? વાહ, બધાની મોનોપોલી તને આપી દીધી છે. તારા સંબંધો અત્યારે પણ અજ્ઞાન આધારિત છે. અને જ્ઞાનીઓના સંબંધો જ્ઞાન આધારિત છે. ન સમજાય નહીં તો ત્રણ જ્ઞાનનો ધણી માતા પિતા હયાત છે ત્યાં સુધી સંયમ જીવન નહીં સ્વીકારો. કોઈનો અપરાધ થઈ જાય ને અપરાધ બાકી રહે તો જીવ પોતાની યથાર્થ જે યાત્રા છે અનંતની એ કરી શકતો નથી. એને જ્ઞાન સહિત મુક્તિની વાત છે. આ બધી આપણે અજ્ઞાનીઓ જુદી જુદી રીતે ખપાવીએ છીએ, એનું અર્થઘટન એ રીતે થઈ શકે નહીં. માતા પિતા એ મોહના બંધન છે એમ એને ખબર નથી. અથવા એને નથી માનતા એમ આપણે સાબિત કરવું છે. અને તત્વજ્ઞાનમાં કેવું છે કે કોઈ કોઈનો પિતા નથી ને કોઈ કોઈનો પુત્ર નથી, અને ક્યારે અનુત્પન્ન એવો આત્મા એનો કોઈ પિતા હોય એવું આપણે સાંભળ્યું હોય. આવી બધી વાતો કરવી અને પછી કેવું કે ના એણે તેમ કીધું કે ભાઈ બાપુજી છે ત્યાં સુધી બરાબર છે. કઈ ભૂમિકા એ વાત થાય છે તારી અજ્ઞાનની ને એની જ્ઞાનની. એની સાથે માત્ર એક જ નથી, અનંત અગમ નિગમના અનંત સિદ્ધાંતો યુગપત કામ કરે છે. નિમિત્ત નૈમિતિકના સિદ્ધાંતો છે, ઋણાનુબંધના છે, બંધન મુક્તિના છે. કોઈની સાથેનો અપરાધ બાકી ન રહી જાય, જીવ નિર્દોષ ન થાય, એટલે શબ્દ મૂકો નિર્દોષ નરનું કથન માનો. હવે જગતના એક પણ જીવ સાથે આને અપરાધ નથી, આ નિર્દોષતાની એક આ નથી ને તે નથી ને આ ગુણ ને 18 ગુણ ને એ બધી વાત જુદી છે. એ બધું ડિટેલનું શાસ્ત્ર છે, ભેદ પ્રભેદનું છે. નિર્દોષતા એ કે એક પણ જીવ સાથે હવે એને વેરનો કણિયો નથી, નિર્દોષ છે. કોઈના પ્રત્યેનો અપરાધ ભાવ એને પણ નથી અને સામાને પણ નથી. ભગવાન વીરની મુક્તિ થાય છે ત્યારે ગોસાણાના મનમાંથી પણ વીર પ્રત્યેનો જે ભાવ છે એ સદભાવની અંદર પરિવર્તિત થઈ જાય છે, ત્યારે જ ભગવાન મુક્ત થયા છે. આ એક ક્રમ છે, અને એ ક્રમને બહુ દલીલબાજીમાં લેવાથી આપણું કઈ બહુ શ્રેય ન થાય. પણ સમજવું પડે કે નિર્દોષતા, કોઈ અપરાધ ભાવ, જ્યારે જ્ઞાની આવા શબ્દો લખે ત્યારે ખ્યાલ આવે કે આ બધા રહસ્યો અને આ ભેદ કેવા છે, કે કોઈ પણ જીવનો અપરાધ ન થઈ શકે અને એ અપરાધ આપણી અપેક્ષા કે એની અપેક્ષા, સામા જીવની અપેક્ષા. એની અંદર જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી આપણે કેવી રીતે ચૂકી શકશું? આપણે તો નિશ્ચય નથી એમ કે હું કોઈનો અપરાધ કરતો જ નથી ને કોઈનો કોઈની અપરાધ થતો જ નથી, આત્મા સર્વગુણ સંપન્ન છે, એ થાય જ નહીં ને, એ બધી વાત ખોટી છે, બંધ મોક્ષ છે કલ્પના વાક્ય વાણી. એવી રીતે આ દર્શનનું અર્થઘટન ન થાય સ્યાદ વાતથી. અને અનેક પરિબળો જે છે, જ્ઞાત અને અજ્ઞાત, અને પરમાર્થ માર્ગમાં જ્ઞાત પરિબળો કરતા અજ્ઞાત પરિબળો અનંત પ્રકારના છે. અને એ રહસ્ય ખુલે, જ્ઞાત પરિબળો તો ગ્રંથસ્થ થયેલા છે, પુસ્તકમાં લખાયેલા છે, પ્રવચનોમાં કહેવાયેલા છે, અને અજ્ઞાત તો અનંત જ્ઞાનીઓએ અનુભવેલા છે. ક્યાંક વ્યક્ત થયા છે, ક્યાંક વ્યક્ત થયા નથી, અવ્યક્તપણે પણ છે કે નહીં છે. તો એવી વાત તો કેવળ જ્ઞાનીઓ પોતાના અનુભવ જ્ઞાનથી જાણી શકે. કૃપાળુદેવ કહે છે કે છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે. આ સ્પષ્ટ સંભવ દેખાય છે શબ્દ લખ્યો હશે જ્યારે, ત્યારે કોઈક વાત એની સામે હશે ને, કે આ મતિકલ્પનાનું વાક્ય છે, કે આ મૂર્છાવાદ છે. ખૂબ સમજવું પડે કેટલી બધી, કોઈનો અપરાધ ભાવ અમારે ન જોઈએ, બધામાંથી એમાંથી મુક્ત થવું છે. આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. જો પોતાની અપેક્ષા વિચાર કરે તો કે છે ઉપાધિ રહિતપણાને યોગ્ય એવી તો અમારી અવસ્થા છે. જ્યાં સુધી આ આત્માની વાત કરો, આ આત્માની સ્થિતિનો પ્રશ્ન છે, ત્યાં સુધી તો આ આત્માની એવી શુદ્ધ અવસ્થા છે કે ઉપાધિપણું હવે એને સંભવિત નથી, ઉપાધિપણું એને હવે યોગ્ય પ્રમાણે ઘટતું નથી. એટલે ઉપાધિ રહિતપણાને યોગ્ય છે આત્માની અવસ્થા. તો આત્મા તો એટલો અબંધ અવસ્થાની અંદર છે કે હવે એને ઉપાધિ હોય ન હોય કંઈ સંબંધ નથી. છતાં પણ અન્ય જીવનો વિચાર કરતા એમણે લખ્યું કે કોઈનો અપરાધમાં અમે આવી જઈએ એવો અમને સ્પષ્ટ સંભવ દેખાય છે. તો જ્ઞાનીઓ આ રીતે જેને જગતથી છૂટવું છે એને જગતના તમામ જીવો પ્રત્યેનો, એટલે કહ્યું છે કે કોઈ પણ જીવ પ્રત્યે જો અપરાધને ખમીએ નહીં, ખમાવીએ નહીં, ભૂલીએ નહીં, ભૂલાવીએ નહીં, જો અપરાધનું પ્રાયશ્ચિત ન રાખીએ, અપરાધની ગાંઠોને જો છોડીએ નહીં અને બાંધી જ રાખીએ, તો અપરાધની સાથે કોઈ જીવ પૂર્ણ મુક્તિને પામી શકે નહીં. એને અપરાધમાંથી નિરસન થવું જ પડે, અને એમાં ક્યારેક એની શિક્ષા પોતાને ભોગવવી પડે તો ભોગવી લે, અને એ સમપણે ભોગવી લે. એટલા ઉપસર્ગો જ્ઞાનીઓએ ભોગવ્યા, એ વીર્યના અભાવમાં નથી ભોગવ્યા, બળના અભાવમાં નથી ભોગવ્યા, પરાક્રમના અભાવમાં નથી ભોગવ્યા, પણ પોતાની આ જ્ઞાનની જે સ્પષ્ટ ધારા છે કે મારે મુક્ત થવું છે અને આનો અપરાધ મારાથી થયો છે અને એ હવે અગાઉના મારા પુરુષાર્થમાં નિરસન થઈ શક્યો નથી, માટે હવે એને પૂરેપૂરો ઉપાધિથી મુક્ત થયા સિવાય છૂટકો નથી. ના છૂટકે જ્ઞાની સંસારના આ બધા સંબંધોને હિસાબ ચોખ્ખા કરે છે. આ બધા હિસાબો ચોખ્ખા કરવાના છે. એટલે પુનિત મહારાજ બિચારા કે દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય. જીવને શેનું દેવું છે? કોઈ પણ પ્રત્યે કોઈ જેની સાથે સંબંધ છે, આપણે જેની સાથે સંબંધ છે, પ્રાપ્ત સંયોગોનું આ નિશાની છે કે મારે કઈ દુનિયાભરના સાથે જીવો સાથે સંબંધ નથી. એ સંબંધની અંદર પોઝિટિવ ને નેગેટિવ બે પાસા રહેલા છે. કોઈના થકી મને કંઈક અનુકૂળતાઓ મળવાની હશે અને કોઈને મારે અનુકૂળતા આપવાની હશે. મારે કોઈને કંઈ ચૂકવવાનું નથી. હવે આને કોણ સમજાવે? આ અજ્ઞાનની અવધિ છે. અરે ભાઈ, સાચો માર્ગ એ છે કે તું સૌનું ભલું કર, કોઈ તારું કરે ન કરે. તો નિયમ એ જ્ઞાનીએ બતાવ્યો કે અજ્ઞાન અવસ્થામાં જીવે શું વિચાર કરવો કે ના ના એને મને કંઈક આપવાનું હશે ને, કે ઋણાનું બંધ મારે જ ચૂકવવું છે, એવું છોડું, મારે લેવાનું નહીં હોય. તને લેવાનું હશે એ તને વગર પ્રયત્ને આવીને મળી જશે, પણ દેવાનું હશે એ તો તું પ્રયત્ન કરીને પણ ચૂકવી દે. ગણિત સમજાય છે? તો નરસિંહ મહેતો કહે કે જે એના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે સમયે તેને તે જ પહોંચે. પહોંચે શબ્દ છે, લેવા જાય એમ નથી, પહોંચે. હવે આ જીવ ઊંધો વિચાર કરે છે કે જો એને મારી પાસેથી કંઈક લેવાનું હશે તો એને પહોંચશે, હું તો લૂંટી લઉં, દબાવી લઉં, એનો માલ દાબી દઉં. આ અજ્ઞાન, આ દોષપૂર્ણ અવસ્થા, આ નાલાયકી પણ કે જગતને માલ માલિક ખાવાનો, બસ જેટલું બને એટલું આ દુનિયામાં તો જ રેવાય ને તો જ જીવાય, તો જ સુખી થવાય. અધર્મ આચરો, અપ્રમાણિકતા આચરો, બેવફાઈ કરો, કુટિલતા કરો, લુચ્ચાઈ કરો, કોઈનું લૂંટી લ્યો, કોઈને ભોળવી લ્યો, ગમે ત્યાંથી પણ પૈસો લાવો અને આપણી અનુકૂળતા કરો, બસ હું ને મારું સુખ, આ આ હલકાય છે, અધમતા છે. આ જેથી ભાનમાં આવે જ્ઞાની કે છે કે તું દેવામંડ, ચારે બાજુ દેવામંડ, તારે છૂટવું છે ને. અરે કોઈ નહીં માગતો હશે તો લઈ નહીં શકે એમ વિચાર કર, કે જો તારી પાસે નહીં માગતો હોય તો એ તારી પાસેથી મેળવી નહીં શકે, પણ તું તો દેવા જ મંડ, તારું કામ આપવાનું છે, તારું કામ છૂટવાનું છે. લેવાની વાત કરમાં અને કોઈએ તને ચૂકવવાનું હશે તો એ તો તને ઓટોમેટિક આવીને મળશે. હિસાબ એમ થાય, તર્ક આમ થાય. અધ્યાત્મની સમજણ આ છે અને આ અવળી સમજણમાં જીવ ચાલ્યો છે કે મારે દુનિયામાંથી મેળવવાનું છે અને દુનિયા કંઈ સમજતી નથી. એ કાંઈ એમને માપે એવો નથી, એ કાંઈ એવો લખેશ્રીનો દીકરો નથી, એ કાંઈ એવો દાતા નથી, એટલે આપણે એવી કુટિલતા કરવી પડે. બાકી આંગળી વિના ઘી નીકળે, આ નાલાયક હોય, રેવા દે ભાઈ, તું ઘી કાઢવાનો રેમાં તારું તેલ નીકળી જાય છે, આમાં તું દઈ દે, તું મુક્ત થા, તને મળવાનું હશે એ ગમે ત્યાંથી આવીને મળી જશે. આ અજ્ઞાન અવસ્થાનું ગણિત પરમાર્થ માર્ગે જવા માટેનું સાચું આ છે. માટે જીવનમાં ધર્મ, ન્યાય, નીતિ, કૃપાળુ દેવે તો 496 પત્રની અંદર પહેલી વાત મૂકી, અને હેમચંદ્રાચાર્યજીએ પણ માર્ગાનુસારીના ગુણમાં પહેલી વાત મૂકી કે ન્યાય સંપન્ન દ્રવ્યનું ઉપાર્જન. ન્યાય સંપન્ન, કોઈનું પણ અહંકનું ક્યાંય આવી ન જાય એને મહાવ્રતમાં અદત્તાદાન નામનું સ્થાન મળ્યું છે. અદત્તાદાન એટલે જેના ઉપર તારો અધિકાર નથી એવી કોઈ પણ વસ્તુ પ્રત્યે તું સ્વામિત્વનો ભાવ પણ કરીશ માં. તારું હશે તો તને આવીને મળશે, ચિંતા કરમાં. પણ તારી પાસે જે છે એ કોઈનું તો નથી ને, દબાવીને બેઠો નથી ને, માટે સતત એની કાળજી રાખ. કબીર સાહેબ જેવા આવા સંત પુરુષો કહે કે ઘરમાં ધન વધે અને નાવમાં પાણી વધે તો શું કરવું, દોનો હાથ ઉલે છીએ. કબીર સાહેબ કહે છે જો વધે, તારી પાસે વધે તો નક્કી કર કે કોઈનું તો નથી ને, આ મારા અનંત પરિભ્રમણનું કારણ તો નહીં બને ને, આ હું દેવાનું ચૂકી જઈશ મારા અજ્ઞાનને કારણે, અને આ મારા બંધનું કારણ તો નહીં બને ને, મારો માર્ગ અવરાઈ નહીં જાય ને. અપરાધ ભાવથી મુક્ત થવું, નિર્દોષતા પ્રાપ્ત કરવી, ધર્મના માર્ગે થાય. ન્યાય સંપન્ન વૈભવ, કૃપાળુદેવ લખે નીતિના બાંધા ઉપર પગ મૂકવો નહીં. નીતિના બાંધા ઉપર પગ મૂકીને ચાલવું નહીં. આખા સંસારનું ગણિત તું લઈને બેઠો છું, કડી કાળ છે, દૂષિત મન છે લોકોના, લોકોમાં પરમાર્થ પ્રત્યેની પ્રીતિ નથી, એટલે બહુજન લોકો આ પ્રકારનું ગાણ પણ જે કરતા હોય કરે, એનો આધાર તું લેશ કે લોકો આમ જ કરે છે, આમ જ હાલે બધું સંસારમાં, દાણ ચોરી એ થાય ને કામ ચોરી એ થાય. આ ગણિત તો એને અહીંયા બેસવાની કઈ જરૂર નથી, આના ગણિત તો જુદા જ છે. વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે, જો આ પ્રારબ્ધ ઉપર વે કૃપાદેવે કેટલું સરસ મૂક્યું કે કદાચ આવું જ સર્જાયેલું હશે કે આવી અંતરંગની નિર્ગ્રંથ અવસ્થા હોવા છતાં આ ઉપાધિપણું છે. અવસ્થા તો એવી છે કે ઉપાધિ રહિતપણું જ યોગ્ય છે, અને છતાં ઉપાધિ છે, અને ઉપાધિ વધતી જાય છે. તો કે છે કંઈક પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. આ પ્રારબ્ધની વ્યવસ્થા, આ કાંઈ ઉદય કર્મનો બંધ અમે જ એવો કંઈક બાંધી લીધો હશે પૂર્વે, તેવા ખતમ થતો નથી. દશા આવી ગઈ છે છતાં ઉપાધિ છૂટતી નથી. નિવૃત્ત થવાની વિશેષ ને વિશેષ ઈચ્છા કરીએ છીએ તેમ તેમ એ વધતી જાય છે. જરૂર અમે કોઈક આની અંદર ચૂકી ગયા હશે ભૂતકાળમાં, અમારા પૂર્વ જન્મની અંદર કોઈ અજ્ઞાનનો આ પરિપાક છે કે અમે કંઈક આવું ચૂકી ગયા. પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. પ્રબંધ કરવી વ્યવસ્થિત ગોઠવાય છે, આ બધું કર્મના તંત્રમાં વ્યવસ્થિત ગોઠવાય છે. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે કર્મ ભૂલથાપ ખાતું નથી, મેં જ કર્મના ખાતામાં આ બધી વસ્તુ જમા કરાવી છે. હોય મો અને હું અનુકંપાનું નામ દઉં તો ચાલી શકે ખરું? બંધ કયો પડે? બહુ વિચારવા જેવું છે. આવી વ્યવસ્થા પ્રબંધ કરીએ છીએ, અત્યંત સાયન્ટિફિક મેનેજમેન્ટ એને પ્રબંધ કરીએ છીએ કે જેમાં મીન મેક ન થાય, જેવું હોય એવું જ એનો જવાબ આપે. જેમ આપણે કહીએ કે કોમ્પ્યુટર એની અંદર જેટલી માહિતી જે પ્રકારના જવાબો અપાયા હોય એમાં પછી કંઈ ફેરફાર થાય નહીં, એમ કર્મનું કોમ્પ્યુટર એવું ફર્સ્ટ ક્લાસ છે. અને એ કર્મનું કોમ્પ્યુટર એટલું બધું ઉત્કૃષ્ટ છે કે જીવના સૂક્ષ્મ ભાવોને જે જીવ પોતે નથી પકડી શકતો એ આ કર્મ કોમ્પ્યુટર પકડે છે. કે તે એક પ્રકારે દાન દીધું અને તે વખતે તારા મનમાં કયો ભાવ હતો એ કોણે ભેગડું? એ દેનારો તો સમજે કે મેં 1,00,000 રૂપિયા દીધા, અને લેનારા બધા ભેગા થઈને ફૂલની માળા લઈને આવીને એને ચણાવે કે તારા જેવો કોઈ દાનેશ્વરી નહીં, કર્ણ પછી જો કોઈ જૈનમો હોય તો તું છો. પણ કર્મ એ ખાતામાં હિસાબ નાખો, પ્લસમાં નાખો કે માઇનસમાં નાખો, પોઝિટિવ નાખો કે નેગેટિવ નાખો, એને તો મો ખાતામાં નાખો. કર્મનો બંધ કરાવી દીધો, 1,00,000 નાખીને મોટો કર્યો, 1,50,000 દીધા હોય તો વધારે થાય, ચડતા ભાવ રાખો તો કર્મ કે અમે પણ રાખી. તમે તમારા વિભાવના ચડતા ભાવ રાખ્યા છે. પોતે જે જાણી શકતો નથી એવા પોતાના સૂક્ષ્મ ભાવો આપણી લેસિયા, જે સમયે કંઈ પણ લેવું હોય ત્યારે લેવા માટેનો આપણો તે વખતનો આત્માનો અધ્યવસાય આ લેસિયા છે. પરિણામ શું? મારે કોઈ પાસેથી કંઈ લેવું છે તો લેવું છે, એમાં માયા કરવી છે, ખોટું બોલવું છે, અધર્મ આચરવો છે, બેઈમાની કરવી છે, એને મિસગાઈડ કરવો છે, આ બધા લેવાના પ્રકાર છે. લેશિયા બતાવે છે કે જેને ઝાડ ઉપરથી એક ફળ ખાવું છે તો ઝાડનું મૂળ કાપવું છે, ફળ કાપવું છે, ડાળી કાપવી છે, ડાખરા કાપવા છે કે પડેલું ફળ લઈને ખાઈ લેવું છે. આ લેશિયાના પ્રકાર શાસ્ત્રકારોએ બતાવ્યા છે. આ જીવે જેની જેની પાસેથી લીધું છે એમ સમજે કે એને આમ કરીએ ને તો જ મળે. આ લેશિયાના ભાવ એ ક્યાં નોંધાય? કર્મના કોમ્પ્યુટરમાં નોંધાઈ જાય કે તારા ભાવ પકડાઈ ગયા, તારી લેશિયા બરોબર હતી નહીં. એટલે જ્ઞાની પુરુષોએ, સંતોએ પણ આવા સિદ્ધાંતોને પોતાની વાણીમાં બહુ સરળતાથી સામાન્ય જીવો સમજી શકે એ રીતે મૂક્યા છે કે સહજ મિલાસો દૂધ બરાબર, ખીચ લિયા સો પાણી, માર લિયા સો ખૂન બરાબર, યહી કબીરા વાણી. કબીર સાહેબ કહે છે સહજતાથી મળે તો દૂધની જેમ એનો સ્વીકાર કર, અમૃત છે, તારું જ તને મળવાનું હતું અને તને મળી ગયું છે. પણ ખીચ લિયા સો પાણી, મારું જ છે મને, ને કોઈની પાસે ગમે તેમ છળ કપટ કરીને, માયા કરીને, કસાઈને પ્રવેશ થઈ ગયો, યાર આવી ગયો કસાઈ, વિભાવ આવી ગયા, અને પછી તો ગમે તે પ્રકારે કરીને એનું કાસળ કાઢી નાખીને એને રસ્તા ઉપર મૂકીને પણ, તો કે જે ખૂન બરાબર, આ તો લોહી પીવાના ધંધા છે. અને આ પુરુષના જીવનની અંદર એક સામાન્ય બજારની અંદર ભાવફેર થઈ ગયો. એ જમાનાની અંદર 80,000 રૂપિયાનો થયેલો સોદો પાકો, એનું લખાણ પાકું, ખત પાકું, અને છતાંય ખતનું કાગળિયું લઈ અને જેણે સોદો કર્યો છે એને કહે છે કે તારે માલની ડિલિવરી કરવાની નથી, કેમ કે આ માલની ડિલિવરી તારે જો મને કરવી પડે તો તું રસ્તા ઉપર આવી જા, તારા બૈરી છોકરા બધા ભૂખે મરે. આ રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં. સહજ મળે સોદાની અંદર તો લાભ થાય, પણ હું સાચો જ છું, અહીંયા સત્ય જૈન દર્શન સત્યને આ મહત્વ નથી આપતું કે ઓલાની હિંસા થઈ જાય ત્યાં સુધી સત્ય એમ નહીં, એ સત્ય નથી. કરુણાથી રહિત હોય તો સત્ય નથી, અહિંસાથી રહિત હોય તો સત્ય નથી. સમજવું પડે તત્વના ન્યાય, સ્યાદવાદ, એની સમજણ. સત્ય તો સર્વજ્ઞ પાસે છે, આપણી પાસે ક્યાં હતું? તો મેં માયનું તને મેં કીધું તું ને એ બધું તારું હુંપણાનું અજ્ઞાન છે, અહંકાર જનિત છે, એને સત્ય સાથે કોઈ સંબંધ નથી. સત્ય એ તો પદાર્થનું યથાર્થ સ્વરૂપ છે, તો પદાર્થનું યથાર્થ સ્વરૂપ જોવા જાય તો એ કઈ પદાર્થ તારો નથી, તું બધાથી ભિન્ન છો અને અસંગ છો, આ સત્ય છે. પત્રાંક 440, મુંબઈ, ચૈત્ર સુદ 9/1949, મુમુક્ષુભાઈ સુખલાલ છગનલાલ વિરમગામ, કલ્યાણની જિજ્ઞાસાવાળો એક કાગળ ગઈ સાલમાં મળ્યો હતો, તેવા જ અર્થનો બીજો કાગળ થોડા દિવસ થયા મળ્યો છે. કેશવલાલનો તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેયવાળો જોગ છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. આ સુખલાલ છગનલાલનો સંબંધ 48 માં 49માં લખે છે કે તમારો ગયા વર્ષે પણ એક પત્ર મળ્યો છે, તો છેલ્લે સુધી રાજકોટ આવ્યા ત્યાં સુધી નહોતો. આ વઢવાણ કેમ્પની અંદર જે ચિત્રપટ કર્યું એ આ સુખલાલ છગનલાલની માગણીથી, કે પ્રભુ, સુખલાલ છગનલાલને થયું કે ભગવાન હવે વઢવાણ કામથી રાજકોટ તરફ જવાના હતા, પ્રભુ હવે અમારો આધાર શું, આલંબન શું અમને? જ્ઞાની પુરુષ હોય તો પ્રત્યક્ષ આલંબન છે, પણ જ્ઞાની પુરુષ નથી તો પણ એની મુદ્રા અને એનો બોધ એ પણ આલંબન છે, કેમ કે એની મુદ્રા એ એના દેહની મુદ્રા નથી, એની વિતરાકતાની મુદ્રા છે, એના સંભાવની મુદ્રા છે, એની ઉદાસીનતાની મુદ્રા છે, એનું જ્ઞાન વૈભવ છે, એના ચિત્રપટની અંદર એની જ્ઞાન દશા છે. બસ આ જ્ઞાન દશા ઉપર જીવોનું હંમેશા લક્ષ્ય રહે તો સંસારના ભોગ વૈભવ ઉપરની જે એને આકર્ષણ થઈને એની દશા જે અધમ થાય છે એ અટકે. એ સુખલાલ છગનલાલ એને લખે છે કલ્યાણની જિજ્ઞાસા વાળો એક કાગળ. પત્ર મળ્યો હશે પણ પાછું કોઈ આદાન પ્રદાન થયું નથી, વરસ થઈ ગયો. અને ફરી લખે છે કે બીજો કાગળ થોડા દિવસ પહેલા મળ્યો છે. એની જિજ્ઞાસા છે કલ્યાણની. કયા કલ્યાણની? ધંધાના, ઉદ્યોગના, કુટુંબના? કયા કલ્યાણની વાત હશે? આત્મકલ્યાણ. કામ એક આત્માર્થનું, બીજો નહીં. જેને જેને સત્પુરુષ સાથેના સંબંધો થયા છે, સદગુરુ સાથેના સંબંધો થયા છે, આવા સંયોગોનો યોગ જેના જીવનમાં પ્રાપ્ત થયો છે, એને એક વાત તો મનમાં નક્કી કરવી જોઈએ કે કોઈ પૂર્વની મારી એવી શુભ ભાવનાનું અફળ છે. એટલે આ જે સદગુરુ છે, આ સત્પુરુષ છે, આ સદદેવ છે, આ સદધર્મ છે, એ કલ્યાણનું કારણ છે. અને એ કલ્યાણ મારા આત્માનું કલ્યાણ છે. એમની પાસેથી મારી કોઈ પણ પ્રકારની અપેક્ષા હોય, ભક્તિ હોય, તો એ આત્મા સંબંધી હોય. આત્મા સિવાયની કોઈ બીજી વાત, સંસારની કોઈ વિષય ભોગની વાસના કામના વાંછાની પૂર્તિ આ પુરુષ પાસે ન કરાય. આવો પણ વિવેક ખરો આપણને? સર્વસંગ પરિત્યાગીના દર્શને જઈએ, સાધુ સંતો સતીઓ એની પાસે જઈએ, આવી ભાવના કરી કે ક્યારેય આપણે લૌકિક વાત ન કરી, મનમાં પણ ભાવ ન આવે. કસોટી છે, કસોટી છે. એવા દેવના દર્શન કર્યા, એવા ગુરુના દર્શન કર્યા, એવા ધર્મનું શ્રવણ કર્યું, તે સમયે જ્યારે એ પ્રક્રિયા ચાલે છે ત્યારે મનમાં સંસારના લાભની એક પણ વાસનાઓ, વાંછા જેને કહે છે, એ પ્રવેશ કરતી નથી. કોઈની લઈને ગયા હોય તો મનમાં શું હોય? સર્જરક આને ઓળખો ને, આનું આમ છે તેમ છે, એનું કંઈક થાય તો કરો. સંસારની કામનાઓ, સંસારની વાંછાઓ, સંસારના લાભ અલાભની વાતો, એ જ આપણે કેની પાસે માગીએ છીએ? જે વિતરાગ છે, જે સત્યને પ્રાપ્ત છે, જે સત્પુરુષ છે, જે સદગુરુ છે. સંસારની અંદર બીજા કોઈ જે કામ નહીં કરી શકે એ કામ એ કરશે. આત્મકલ્યાણ એના સિવાય કોઈ નહીં બતાવી શકે. જગતની બધી જ દુકાનો જગતના ભૌતિક પદાર્થોના ભોગ વિષયની, ઉપભોગ વિષયની છે. એમાં જીવની અનંત પ્રકારની ઈચ્છાઓ, તૃષ્ણાઓ, લાલસાઓ, વાસનાઓ સંતોષવા માટેની બધી જ વ્યવસ્થા છે. એકમાત્ર બધાથી રહિત થઈને કેવળ નિસ્પૃહતાના માર્ગે, કેવળ વિરાગતાના માર્ગે લઈ જનાર હોય તો એ માત્ર કેવળ વિતરાગનો ધર્મ છે. એ કેવળ સત્યને પ્રાપ્ત થયેલા સત્પુરુષો છે. એ કેવળ જેને આત્મજ્ઞાન લાધ્યું છે એવા જ્ઞાની પુરુષો છે. જ્ઞાની પુરુષ પાસેથી શું અપેક્ષા હોય? જ્ઞાની પુરુષનો યોગ થાય તો આપણે શું સમજવું? કે હો, કોઈ ધન્ય ઘડીએ આ જીવે કોઈ એવી શુભ વાંછા કરી હશે કે જેથી કરીને મને જ્ઞાની પુરુષનો યોગ થયો છે, હવે આની પાસે મારે બીજું કંઈ મંગાય નહીં, આની પાસે બીજી કોઈ અપેક્ષા. કેમ કે સંસાર વધારનારા તો ઘણા છે, પણ મારા સંસારને કાપનારા જો કોઈ હોય તો આ યોગ થઈ ગયો. આજે બહુ લાભ થયો સાહેબ, અમને સમાચાર, અમને સમાચાર મળ્યા, અમે આ બાજુ નીકળાતા આપના દર્શન થયા. કોઈ આવા જ્ઞાની પુરુષ, નિસ્પૃહ મહાત્મા, એના દર્શન થાય તો જીવમાં એ ભાવ આવે કે હે જીવ, કેટલું તે પુણ્ય, કોક ક્ષણે તો પણ કંઈક કર્યું છે ને, જો તને આ યોગ થયો છે. હવે તે સમયે એની પાસે શું માગીશ, શું અપેક્ષા કરીશ, દર્શન કરીને શું કરીશ, સત્સંગ કરીને શું કરીશ? તો એ જ કે પ્રભુ, અમારા કલ્યાણનો માર્ગ તમે અમને બતાવો, અમારો સંસારનો માર્ગ ટૂંકો થાય અને કલ્યાણના માર્ગની અમને પ્રાપ્તિ થાય. તો કલ્યાણનો માર્ગ બતાવે આ બધા એ સદગુરુઓ, આ એ પરંપરા છે. પણ આ જીવને, સુખલાલભાઈને આ કલ્યાણના માર્ગની જિજ્ઞાસા 48 સાલથી શરૂ થઈ છે તો 56 સાલમાં એને વઢવાણની અંદર કલ્યાણનો માર્ગ મેળવી લીધો પ્રભુ પાસે, કલ્યાણના સાધન મેળવી લીધા, માગી લીધો. શું માગ્યું? ગજબ થાય, તમારી મુદ્રા આપો. આ આપણને તો એની પાસે શું માગવું? એક પૈસો ન હોય જેની પાસે. અકિંચન ત્યાગી જે સર્વસંગ પરિત્યાગી થઈને બેઠા છે, કપડે માત્ર કમરે વીંટાડવાનું એક નાનું કપડું છે બે વારનું, એ સિવાય તો કઈ છે નહીં, એ કઈ બેલેન્સ નથી. એને તો કીધું કે સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ કર્યો. તો સુખલાલને નહીં ખબર હોય કે આની પાસે હવે કંઈ પૈસો નથી, ભલે આ ઝવેરાતનો જીવ છે પણ હવે આની પાસે ઝવેરાતમાં કાંઈ બેચ્યું. એ ઝવેરાત ઉપર એની દ્રષ્ટિ ગઈ કે પ્રભુ તમે અમને માગો, શું માગો છો? જો કલ્યાણની માગી, કેવી કેવી માગણી કરી કે પ્રભુ કેવી માગણી કરી, આપની મુદ્રા અમને મળે. જે આપના પ્રત્યક્ષ સ્વરૂપમાં જે વિતરાગતા, જે ઉદાસીનતા, જે જ્ઞાનધારા, જે નિસ્પૃહ દશા, જે નિરીહતા અમે આપની પાસે પ્રત્યક્ષમાં જોઈએ છીએ, એનું પણ સતત અમોને સ્મરણ, એવું અવલંબન, એવો આધાર લઈએ. આ કાળની અંદર નીતો આધાર શું? જગતના જીવોને તરવાનો. ચારે બાજુ જીવને ભટકાવનારા પરિબળો છે તે સમયે એવો કોઈ આધાર કરો. આધાર માગી લીધો, ધન્ય છે સુખલાલને. જેમ સૌભાગ્ય જ્ઞાન માગી લીધું, આને એની આભા માગી લીધી. એ કહે છે કૃપાળુદેવી, એને પછી પત્રની અંદર એક માત્ર એક જ લીટી આપીને બોધ આપી દીધો. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. જીવ જે અવસ્થામાં છે એ અવસ્થામાં, એમ કીધું ને કે બધું છોડીને આવી લો, પેલા તો કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો કયા છે પેલા એ રોકો, રોગને વધારનારા કારણો કયા છે, આ આપણી દુર્દશા એને પોષક એવા કારણો કયા છે એને દૂર કરો પેલા. આગ લાગે ત્યારે આગને વધારનારા જે કારણો છે એને દૂર કરવા જોઈએ. જંગલમાં આગ લાગે તો એક માઇલ દૂર રહેલું જે ઘાસ પટ્ટી છે એ બધી સાફ કરી નાખે, આગને ફેલાવા દેવાય નહીં. એમ કલ્યાણ મારે કરવું છે તો કલ્યાણને પેલા પ્રતિબંધ કરે એવા કારણોથી તો મુક્ત થાવ. આરંભ, પરિગ્રહ અને અસત્સંગ આ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો છે. આપણા સંસારના વ્યવહારની અંદર આ આરંભ આપણે ક્યારેય સમેટ્યો નથી. દોડ એટલી બધી છે, આયુષ્ય વધે, વય વધે, પણ જીવની પ્રવૃત્તિ સંકોચાતી નથી, સમેટાતી નથી. આરંભ વૈધો જ છે. સંબંધોનો આરંભ, ધંધાનો આરંભ, અર્થ પુરુષાર્થનો આરંભ અને ભોગ પુરુષાર્થનો પણ આરંભ. હજુ નવા નવા કપડાં પહેરવા છે ને, નવી નવી ડિઝાઇનો લેવી છે, નવી નવી જગ્યાએ ફરવા જવું છે, નવા નવા દાગીના પહેરવા છે, આમાંથી જ નવરો નથી. આ બધો આરંભ છે. કંઈ પણ નવું, હજી આ ખાવાનું છે, હજી આ હોટલમાં ગયા નથી, હજી આ વાનગી ચાખી નથી, આ ભડભડ ભડભડ કરતો આમાં કોઈ અંત છે? આ બધા તો એકને એક વાતની 50 વાનગી જે મળાય, કીધું કે ભાઈ એક આટલું પાત્ર ભર્યું કે ભાઈ તમે આટલી બધી વાનગી બનાવી, મારે ખાવું કેટલું? બે કોળિયા. તેણે સરસ જવાબ દીધો, પ્રભુ મેં કાંઈ બીજી વાનગી બનાવી નથી, આ 50 વાનગી જુઓ છો ને એ માત્ર ચોખાની જ છે. આ તો તમારા પ્રત્યેનો ભક્તિભાવ, એટલે ચોખાની વાનગીને અનેક રૂપની અંદર મેં રજૂ કરી છે. વાત તો એક જ છે. એમ આ જગતની અંદર રોજોરોજ મેનુ નવું બહાર પાડે છે. શું ક્યાંથી આવે? એક ખટાસ નાખી તો બીજા એની અંદર ખેંચી લીધી કે અંદર ખાંડ નાખી. આનો ટેસ્ટ જોયો, આનો જોયો, અરે પણ તારે આ બધાનો હિસાબ કરીને ક્યાં જવું છે? આ લાઈ બળતરા આરંભ છે. એ આરંભ કેવળ એમ નહીં કે માત્ર સંપત્તિનો વિસ્તાર કરવો, દુકાનો નવી ખોલવી, ઉદ્યોગો નવા શરૂ કરવા, પેઢીઓ નવી શરૂ કરવી, એ જ આરંભ છે એવું નથી. આ બધો આરંભ જ છે. પોતાની ભોગ ઉપભોગની વસ્તુઓના પ્રમાણ વધારતા જવા અને આવા પ્રવાસ, આવી ખાવા પીવાની પાંચે ઇન્દ્રિયોના વિષયોને અમાપપણે, અમર્યાદિતપણે સતત વધારતા રહેવું એ આરંભ છે. પછી આરંભ એટલે બહુ સ્થૂળ અર્થમાં લેવો નહીં. આરંભ એટલે પોતાની આવશ્યકતાથી કોઈ પણ વસ્તુનો અધિક ન હોવો જોઈએ. એટલે એને એને પ્રાપ્ત કરવા માટે હવે કંઈ એને પ્રયત્ન કરવો જોઈએ નહીં. બસ વાત પૂરી થઈ ગઈ. પણ આને ક્યારેય કોઈ સંતોષ નથી. મમ્મણ શેઠ જેવી દશા છે, એના ક્યારેય બે બળદિયા રત્નના પૂરા થતા નથી. એમ આ જીવને આરંભની એટલી બધી યાત્રા છે કે ગમે એટલી આયુષ્ય થાય, ગમે એટલો પોતે મોટો થાય, નબળો થાય, તો હજી મારે આટલું તો ભેગું કરવું જ છે. આ ચાલે છે, સતત ચાલે છે. પરિગ્રહ આરંભની સાથે બીજો શબ્દ મૂક્યો છે, મમત્વ, માલિકી, સ્વામિત્વ. જે વસ્તુ છે એનો સદાય મારી પાસે જ રહીએ, બીજે ક્યાંય જાય નહીં, આ મારું જ છે. જીવ કેટલો ભોગવટો કરી શકે, એક સાથે કેટલા કપડા પહેરી શકે. રાષ્ટ્રપતિના ભવનમાં ઓલો કે 750 રૂમ છે, પણ કે રાષ્ટ્રપતિજી કેટલા રૂમમાં સુવે? એક જ. એણે જે કઈ છે અપને ખાતિર મહેલ બનાયા, આપહી જાકર જંગલ સોયા. પેલા ટોલ્સ્ટોયની વાર્તામાં કીધું કે છેલ્લે કેટલી જમીન જોઈએ તારે? તો કે 3x6 ની. એ તો એ દેશમાં આપણે તો જમીનનો એક ઇંચ પણ જોઈતી, મેં તો સીધે સીધો એની રાખ પણ જ્યાં ઉડવી હોય ઉડી જાય. અમે આ ધરતીનો એક પણ ઇંચ અમારે સ્વામિત્વમાં મૈરા પછી પણ રાખવું નથી. પરિગ્રહ, પરિગ્રહની મૂર્છા, પદાર્થ ઉપરની મૂર્છા, સ્વામિત્વનો ભાવ, માલિકીનો ભાવ, આજે કામ આવશે, કાલે કામ આવશે, રાખે રાખે રાખે, સંઘરી સંઘરીને રાખે, માળિયામાં રાખે, ભંડકિયામાં નાખે, કબાટમાં તો હોય જ, અંત નથી, કઈ અંત નથી. આ પરિગ્રહની મૂર્છા તૂટતી નથી. અને અસત્સંગ જ્યાં જાય ત્યાં જગતની અંદર જગતને સત સાથે શું સમજે? તો જ્યાં જ્યાં ત્યાં સંસારની વાતો, સંસારના બધા ઉપક્રમો, એનું જ આયોજન, એનું જ પ્લાનિંગ, એનું જ આખો દી બધું ચાલતું હોય, એમાં કસાય ભાવ સિવાય વાત થઈ ન શકે. એ વાતમાં જોડાવું હોય તો કસાય ભાવ સિવાય, વિભાવ સિવાય જોડી ન શકાય. આને અસત્સંગ કહેવાય. સત્સંગની અંદર કસાય ભાવના અભાવ વિના સત્સંગ ન થાય. જ્યારે મારે ભક્તિ કરવી છે, જ્યારે સ્વાધ્યાય કરવો છે, જ્યારે મારે જપ તપ કરવું છે, સામાયિક કરવી છે, કોઈ સાંસારિક ભાવના અભાવ વિના નહીં થાય. માટે કહ્યું કે સાવજમ જોગમ અચક ખામી. હે પ્રભુ, સામાયિક કરવી છે, પણ એની પહેલી શરત એ છે કે સંસારના સર્વ પ્રકારના પાપ વ્યાપારોથી હું વયાવૃત થાઉં છું, નિવૃત્ત થાઉં છું. સંસારના આ બધા ભાવોથી વયાવૃત થયા વિના જીવ ધર્મનું આચરણ ન કરી શકે, અને કોઈ પણ પ્રકારના વિભાવમાં ગયા વિના જીવ અસત્સંગનું આચરણ ન કરી શકે. સત્સંગનું આચરણ કરવું હોય, સત્સંગમાં રહેવું હોય, તો વિભાવથી મુક્ત થવું પડે, અને સંસારના કામમાં લાગવું હોય તો વિભાવથી સંયુક્ત થવું પડે. અસત્સંગ જ્યાં જીવને વિભાવિત કરવાનો અવકાશ છે, એક પત્ર આપણે લેવાઈ ગયું, આત્માને અનવકાશે વિભાવમાંથી મુક્ત, એ આવી ગયો 334 પત્ર. રેફરન્સ બધા લેતા જવાના. તો એ વખતે આત્માને આપણે તો વિભાવથી અવકાશિત કરવો છે, અને વિભાવથી અવકાશિત કરવો હોય તો અસત્સંગ એ આપણે એની અંદર છોડવો જોઈએ. આ કલ્યાણને પ્રતિબંધરૂપ છે. અને કદાચ પ્રાપ્ત થાય તો સાહેબ, અમે તો હજી સર્વસંગ પરિત્યાગ નથી કર્યો. તો કૃપાળુદેવે કહ્યું છે કે જેમ મને તેમ ઓછો પરિચય કરવો, અને પરિચય જે હોય તેમાં પણ ઉદાસીન. કદાચ માનો કે સાહેબ શું કરીએ, ઓછો પરિચય કરવો છે, પણ જેનો પનારો પડ્યો છે એ તો પડ્યો છે, અને કોઈક સંબંધને કારણે હશે, અમે કંઈ જ્ઞાની નથી એટલે અમે જાણતા નથી, પણ જરૂર એની પાછળ કોઈ પ્રબંધ વ્યવસ્થા હશે જેવી આપ જણાવો છો, કાંઈ વાંધો નહીં. તો તે સમયે તું શું બન? ઉદાસીન. આ થઈ શકે કે નહીં? જીવને આરંભ સમારંભ જે હોય તે એમાં ઉદાસીન થવું કે ન થવું એ પોતાના હાથની વાત કે નહીં? ઓલી ઉદયની વાત કે સાહેબ આરંભ અને પરિગ્રહ એ તો ઉદય છે, ઉદય અનુસાર કદાચ મારે કરવું પડે. પડ્યું પડ્યું, ઓછો પરિચય રાખવા પ્રયત્ન કર્યો તોય થયું, કાંઈ વાંધો નહીં. હવે ઉદાસીનતા એ કોના બાપની મૂડી છે? તો ઉદાસીનતા ને પ્રભુ, અદભુત વાત છે. એ ઉદાસીનતા એ પોતાનો સ્વભાવ છે, એ પોતાના નિજ ભાવમાં જ્યારે આવે ત્યારે જીવ ઉદાસીનપણાને ભજે. આવું કરવા માટે કલ્યાણને પ્રતિબંધક એવા કારણો રાગ, અરે આરંભ, પરિગ્રહ અને અસત્સંગ, એનો પરિચય ઓછો રાખવો, અને પ્રાપ્ત પરિચયમાં પણ ઉદાસીન રહેવું, એ વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. અત્યારે તો તું આટલું કર, એક તો પરિચય ઓછો રાખ અને પ્રાપ્ત હોય તો એમાં ઉદાસીન બન.